તારીખ 28/3/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 128 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 638
રાજચંદ્ર વચનામૃત પત્રાંક 528 પ્રાંક 423 શું કહે છે આ પત્રમાં જીવના લૌકિક ભાવનો નિષેધ કર્યો છે. જે જીવને લૌકિક ભાવ રહે છે, લોક દ્રષ્ટિ રહે છે, તેથી લોક ચેષ્ટા કરે છે એટલે પોતાનો દેખાવ સારો કરવાનો પ્રયાસ થઈ જાય છે. એ આત્મહિતનું ઘાતક છે. આત્માને આગળ વધવામાં બહુ મોટો અવરોધ છે અને એ દોષની પહોંચ ક્યાં સુધી છે કે સત્સંગમાં પણ એ દોષ ઊભો થાય છે એની વાત કરે છે. કે આત્મહિત માટે સત્સંગ જેવું બળવાન બીજું કોઈ નિમિત્ત જણાતું નથી. શું કહે છે કે સત્સંગ તો એક એવું બળવાન સાધન છે કે આત્મહિત થાય, એનાથી અવશ્ય થાય જો યથાર્થપણે ઉપાસવામાં આવે તો. છતાં પણ તે સત્સંગ પણ એટલે એ સાધન પણ જે જીવ લૌકિક ભાવથી અવકાશ લેતો નથી તેને પ્રાય નિષ્ફળ જાય છે. એમાં પણ લૌકિક ભાવ આવી જાય એટલે એમાં પણ પોતાનો ઇજ્જત, પોતાનો દેખાવ, પોતાનું સ્થાન માન એ પ્રકાર અંદરમાં રહેતો હોય તો એ સત્સંગ પણ નિષ્ફળ જાય છે. અને સહેજ સત્સંગ ફળવાન થયો હોય એટલે થોડો ઘણો ફાયદો થયો હોય તો પણ વિશેષ લોકાવેશ રહેતો હોય તો તે ફળ નિર્મૂળ થઈ જતા બહાર લાગતી નથી. એ ફાયદો પણ ચાલ્યો જાય એટલે કે સત્સંગને લઈને થોડી યોગ્યતા આવી હોય તો એ યોગ્યતા પછી ચાલી જાય. કયા કારણથી? લોકાવેશના કારણથી. લોકાવેશ એટલે લોકોની અંદર અથવા જે આપણે સર્કલ હોય, ગ્રુપ હોય, માનો કે આપણે 25-30 જણા અહીંયા ભેગા થઈ જશે તો એની અંદર શું આપણા જાણ પહેચાણવાળામાં કાંઈ આપણી છાપ હોય એની અંદર શું આપણો દેખાવ બરાબર થવો જોઈએ, થવો જોઈએ, રહેવો જોઈએ એ પ્રકારનો જે પ્રયાસ છે એ લોકાવેશ છે. એમાં ચેક કરવું જોઈએ કે શું કારણથી નથી ચાલતું. પ્રતિબંધને કારણે નથી ચાલતું, લૌકિક ભાવથી નથી ચાલતું, એમ પોતાના પરિણામની પાછળનો અભિપ્રાય પકડવો જોઈએ. અચકાટ છે એ જે અચકાટનું કારણ પોતામાં કાંઈ ને કાંઈ છે ત્યારે જ તો એનું બળ આવે તો અચકાટ ન રહીએ, બળ આવે તો અચકાટ ન રહીએ. ના, એને કદાચ થાય, માનો કે સંભવ છે કે એને ન ગમ્યું કે ભાઈ તમે તમારે નિર્દોષ થવા માટે મારી વાત પણ તમે વચ્ચે લઈ આવ્યા અને મારી વાત અમુક ખુલ્લી કરી જે હું ઈચ્છતો નથી એમ એને દુઃખ થવાનો સંભવ ખરો, ખરાબ લાગવાનો સંભવ ખરો, તો માફી માગવી જોઈએ કે મેં મારા નિર્દોષતાના એક પ્રયાસ રૂપે આ પ્રવૃત્તિ કરી છે, તમારા પરિણામ કે તમારા દોષ ખુલ્લા કરવા માટે આ પ્રવૃત્તિ કરવાનો મારો હેતુ નથી, એવું હું શુદ્ધ અંતઃકરણથી જણાવું છું. અને એવું શુદ્ધ અંતઃકરણ હોવું પણ જોઈએ. અને છતાં પણ તમને એ વાતનું દુઃખ પહોંચ્યું અને મારા નિમિત્તે પહોંચ્યું તો હું ક્ષમા માગું છું અને માફી પણ માગી લેવી. બે વાત એમાં કંઈ વાંધો નહીં, કહેવામાં પોતાને નિર્દોષ થવાના પ્રયત્ન કરવામાં વાંધો નથી, એ પ્રયત્ન કરવામાં વાંધો નથી. અને માનો કે ફેમિલી મેમ્બર છે તો એક પ્રયત્ન એવો કરવો, જો એમ લાગે કે ભાઈ આને સવળું નહીં પડે, અવળું પડશે અને નુકસાન જશે, અને એટલે અવળું પડતા એના પરિણામનું તો નુકસાન થવાનું જ છે, તો એક વખત અંદર ડિસ્કસ કરવું કે ભાઈ મને આ નુકસાન થાય છે અને એમાં આપણો આ જે સાથે રહેવાનો યોગ છે એના કારણે આ બધું અનિવાર્યપણે નુકસાન થાય છે, તમારું નુકસાન છે અને મારું નુકસાન છે, મારે આ નુકસાનથી બચવું છે, બોલો કેમ કરશો, તમારું વચ્ચે આવી જશે એનું કેમ કરવું છે, બોલો કેટલી તૈયારી છે તમારી, જોઈ એમ થોડી ચર્ચા પણ કરવી નિખાલસપણે. અને પછી એમાં એમ કે નહીં તમે તમારો બીજો રસ્તો પકડો નિર્દોષ થવાનો, આ મને વચ્ચે નહીં લાવો, તો બીજો રસ્તો એનો છે પાછો, એવું નથી બીજો રસ્તો જ નથી, એવું કાંઈ નથી, પોતાનું પરલક્ષ મટાડવા માટે બીજો રસ્તો પણ છે. ડરવાનો સવાલ નથી આમાં, તો યથાર્થપણે આપણે કેવી રીતે નિર્દોષતાના માર્ગે આગળ વધીએ એટલું જ વિચારવું છે. એ પ્રતિબંધમાં જાય છે સ્પષ્ટપણે, એ તો પ્રતિબંધમાં જાય છે. એટલે એ તો ફેમિલી મેમ્બરની વાત તાજકાટ થાય છે તો ત્યાં પ્રતિબંધનું કારણ છે, એ વાત સ્પષ્ટ છે. હા, તો બીજો રસ્તો એ છે કે તારો દોષ તારે કારણે છે, એના દોષને કારણે તારો દોષ તો નથી, કાંઈથી લઈને તો તારો દોષ કોને કારણે છે, પોતાના કારણે છે, એ તો દોષ થવામાં નિમિત્ત છે ઉદયરૂપ. તારો દોષ તારો મટાડવો છે તો તમે તારું પરલક્ષ સ્વલક્ષ પૂર્વક પરલક્ષ મટાડ, તો સ્વલક્ષ મારીએ ને શું અંગત ચર્ચા કરવી ને ક્યાં છે.
મતલબ કે મારું જે બધું ગાળવું હોય જાહેરમાં એ તો પછી ગળશે જ નહીં ને,
કરવાની વાત છે. હવે વાત તો આપણે આપણો દોષ મટાડવાનો ઈરાદો તો અમે એક જ છે ને, બીજો તો કોઈ ઈરાદો નથી આપણો કે આપણે આપણો દોષ મટાડવો છે. તો આપણો દોષ મટાડવા માટે આપણે જે પ્રકારનો દોષ હોય એનાથી ઉલટી બાજુ જવું પડે, જેમ કે આ પરલક્ષનો દોષ છે તો સ્વલક્ષમાં જવું પડે, અસરળતા થતી હોય તો સરળતામાં જવું પડે, માન ચડતું હોય તો નમ્રતામાં જવું પડે, એમ એના પ્રતિપક્ષના ભાવ છે ને, એમ આ પરલક્ષ છે એટલે સ્વલક્ષમાં આવવું રહ્યું, તીવ્રપણે સ્વલક્ષમાં રહેવું રહ્યું. હું તારે જાહેરમાં કહેવું, મને હરખી રીતે કહેવું, અને તારા જેવો કોઈ ઉપકારી નથી એમ લેવું, એમ ઉપકારી માનવું. હા એમ જ છે, એમ જ છે, ઉપકારી માનવા જોઈએ, એકદમ ઉપકારી માનવા જોઈએ, એ તો એમ જ છે. સાચી વાત તો એ છે કે અંગત સંબંધ હોય, કેમ કે તમારે શૈલેષભાઈ સાથે પતિ પત્નીનો સંબંધ છે, અંગત સંબંધ થઈ ગયો ને, હવે જો તમે એનો દોષ ન કયો તો ખરેખર તમે એના દુશ્મન છો. કોણ છો? દુશ્મન છો. શાસ્ત્રમાં આવો ન્યાય આવે કે અંગત સંબંધનો અર્થ શું છે? હિતેજ છો, તમે એનું હિત વાંચો વાંચો છો, તમે એનું અહિત વાંચો તો તમારો અંગત સંબંધ ગણાતો નથી. તો એ ખરો ક્યારે? કે દોષ બતાવે ત્યારે, અને દોષ દેખાઈ જતા જો છુપાવે તો એ દુશ્મન છે ખરેખર, અને કે તો એ મિત્ર છે. આમ છે, ન્યાય એવો છે. એટલે એ રીતે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ અંદરોઅંદરની એવી હોવી જોઈએ. એમ કહેવું છું, તમે મને કહેજો, તમે નહીં કહો તો એ વસ્તુ બરાબર નથી તમારા માટે, એમ કહી રાખવું જોઈએ. અને જરાય ખોટું ન લગાડવું જોઈએ. ખાસ કરીને બે વચ્ચે ઝઘડો ચાલતો હોય ને, હવે ખરો પોઈન્ટ આવે છે, જ્યારે બે વચ્ચે ઝઘડો ચાલતો હોય અને એ વખતે એ સાચા ખોટા બધા આરોપ કરે કે આમાં મારો ગુસ્સામાં છે, એટલે સાચો આરોપ કરશે અને ખોટો કરશે, અને ત્યારે ખરી આપણી પરીક્ષા છે, અને ત્યારે આપણે એમ લેવાનું છે કે અત્યારે તો જે કે એ સાંભળી લેવું છે ને એના ઉપર વિચાર કરવો છે. ખોટો આરોપ હોય તો કાંઈ વાંધો નહીં, એનું નુકસાન એની પાસે છે, પણ સાચો હોય તો મારે સુધારવો છે. અને એ એટલી ધીરજ કેળવવી એ બહુ મોટી વાત છે. જો એટલી ધીરજ કેળવાય તો તરી ગયા, ટ્રાય કરજો. અઘરી વાત છે, હેલી વાત નથી, એ વાત અઘરી છે જરા, કેમ કે એ તો ઉદયમાં આવ્યો છે, નુકસાન જે ઉદયમાં જ કરે છે, અટકે છે ઉદયમાં, પછાડે અહીંયા જ ખાય છે. એટલે એ વખતે જો જીતી ગયો તો હંમેશા માટે જીતી ગયો, નહીતર પડ્યો પાછો ઊભો થશે, પાછો ઊભો થવાનો પ્રયત્ન કરશે, વળી પડશે, વળી ઊભો થવાનો, આ બધું હાલા કરશે. એટલે દોસ્ત જ્યારે કોઈ કહે નહીં, ગાંઠ મારવી જોઈએ. અને એમાં ફેમિલી મેમ્બર દોષ કે ત્યારે તો એને ઉપકારી માનવાનું, ઉપકારી જ માનવું, એ જાતને ગાંઠ જ મારી દેવી, એ તો ઉપકારી જ છે, એમાં બીજો વિકલ્પ કરવા જેવો નથી, તો બીજું ખરાબ લગાડવા જેવું નથી, એવી ગાંઠ મારી દેવી.
પૂછ
લેના ચાહીએ જબ અપના ઇતના ક્લોઝ રિલેશન હો તો યે પોસિબલ હૈ કે ઇમ્પોસિબલ હૈ દેખ લો. ક્લોઝ રિલેશન હો ગયા તો હાઈ ભરેગા, અગર ના ભરતા હોય તો ક્લોઝ રિલેશન નહીં હોય, તો અંતર રાખવા ચાહતા હૈ સામને વાળા. એટલે સત્સંગમાં પણ યોગ્યતા આવી હોય તો લૌકિક ભાવને લઈને એની યોગ્યતા નાશ પામી જાય છે અને એ નાશ પામવામાં વાર લાગતી નથી, બહુ જલ્દી નાશ પામી જાય છે. એવો આ મોટો દોષ છે. અને સ્ત્રી પુત્રો આરંભ પરિગ્રહના પ્રસંગમાંથી જો નિજ બુદ્ધિ છોડવાનો પ્રયાસ કરવામાં ન આવે તો સત્સંગ ફળવાન થવાનો સંભવ શી રીતે બને એમ કે છે. શું કે ન જ બને એમ કે છે. પોતાપણું કરવું છે સ્ત્રી પુત્રાદિમાં કે પોતાના સંયોગમાં, આરંભ પરિગ્રહ એટલે પોતાના સંયોગમાં, અને એ અભિપ્રાયમાંથી છૂટવું નથી. પોતાપણાનો અભિપ્રાય, પોતાપણાનો ભાવ થવો એક વાત છે, અભિપ્રાય પૂર્વક થવો બીજી વાત છે. અહીંયા અભિપ્રાયનો વિષય મુખ્ય લીધો છે, કેમ કે મુમુક્ષુની ભૂમિકાનો વિષય ચાલે છે. જો નિજ બુદ્ધિ છોડવાનો પ્રયાસ કરવામાં ન આવે તો સત્સંગ ફળવાનો સંભવ શી રીતે બને કે ન જ બને. હા, એમાં શું છે, અભિપ્રાય વિરુદ્ધ પણ ભાવ થાય ને અભિપ્રાય સહિત પણ ભાવ થાય, બે પ્રકારે ભાવ થાય. અભિપ્રાય વિરુદ્ધ થાય એટલે તરત જ અંદરમાં ઠેસ લાગે, સીધી રીતે ઠેસ લાગે, ખબર પડે અને ખૂબ ખેદ થાય. જેથી આ જીવને કેમ આમ થાય છે. ચારસો એકાણું માં બનતા સુધી છે 510 માં છે, બીજા પેરેગ્રાફમાં છેલ્લે. અનુત્પન્ન એવો આ જીવ તેને પુત્રપણે ગણવો, પોતાના પુત્રને પુત્રપણે ગણવો કે ગણવાનું ચિત્ત રહેવું એટલે અભિપ્રાય રહેવો, એ સૌ જીવની મૂંઢતા છે. અને તેવી મૂંઢતા કોઈ પણ પ્રકારે સત્સંગની ઈચ્છાવાળા જીવને ઘટતી નથી. તમે સત્સંગને આત્મકલ્યાણના હેતુથી ઈચ્છતા હો, ચાહતા હો અને આ મૂર્તા પણ રાખવી હોય તો એ વાત કરતી નથી. બીજી ભાષામાં એમ કહેવાય કે સત્સંગ એક એવો વર્ગ છે, સત્સંગમાં બેસવું એટલે એક વર્ગમાં બેસવું, મેટ્રિકમાં બેસવાનું, તમારે કોલેજમાં બેસવાનું, ક્લાસ, આ એક ક્લાસ એવો છે કે આ ક્લાસમાં જો તમારે બેસવું હોય ને તો તમારે પોતાપણું મટાડીને બેસવું, નહીતર તમને એન્ટ્રી આપવામાં નહીં આવે, નો પરમિશન. આ ફી છે અમારી, કઈ કે ભાઈ તમારા આ વર્ગમાં બેસવું તો આટલી ફી આપવી પડશે, આટલું તમારું ભણતો રહેવું જોશે, તમારે 10મી 11મીમાં બેસવું હોય તો 10મી પાસ કરેલી હોવી જોશે અને 11મીની ફી ભરવી પડશે. હં, બે વાત શરત મૂકે ત્યારે તમને બેસવા દે ને 11મીમાં, નહીં તો બેસવા દે કે ન બેસવા દે. હં, એમ તમારે સત્સંગમાં બેસવું હોય તો પોતા પણ મૂકીને આવવું છે. કુટુંબ પરિવાર અને આરામ પરિગ્રહ, બે વાત, અમારે લાંબી વાત ક્યાં છે. આમ તો સત્સંગમાં બેસવાની કોઈ ફી તો લેતા નથી. હે, અહીંયા ગમે માણસ ગમે ત્યારે આવીને બેસી જાય, કોઈ ના પાડે છે, ગમે તમારે ફી દેવી પડશે, બાર ટિકિટથી ટિકિટ લઈને આવો, ટિકિટ બારે છે, હા મફત જ બેવું પીવાનું બને છે. ફી આ છે કે તમારે આખી દુનિયા મૂકવી પડે, એ ફી છે. પાછી એક બાજુથી કાંઈ ફી નથી ને એક બાજુથી પૂરેપૂરી ફી છે, કેમ કે બેઠા પછી હેમરિંગ થશે, અથોડા વાગશે કે આજ પોતાપણું કરીને આવ્યા, છોકરાની તબિયત બગડી એમાં, પત્નીની તબિયત બગડી એમાં, હે હિસાબ આપો, શેમાં થયું તમને, શેમાં જીવ ઊંચો થઈ ગયો, કેમ ઊંચો થઈ ગયો, પાડોશીને ત્યાં માંદું પડે ત્યારે કેમ નથી થતું કાંઈ, એટલે એમ ફી મોટી પણ છે. એ સર્વસ્વ માયનો છે, એ બધું શું કર્યું છે આ જીવે, એ બધો ઉદયને સર્વસ્વ માયનો છે અને એ સર્વસ્વ મૂકવાનો મારો આવે છે, અને એનો લાભ પણ બહુ મોટો છે, એનો લાભ પણ બહુ મોટો છે. એટલે આપણે એમ લેવું કે આ ફી ચૂકવવાની છે, આ ફી દઈને બેસવાનું છે, શું મફતિયા ઘૂસી જવાનું નથી એમ એનો અર્થ. એમના નાના છોકરા હોય ને નાટક સિનેમામાં એમને ઘૂસી જાય, સરકસમાં એમાં બધો પડદો ઊંચો કરીને ઘૂસી જાય, મારા બાપ તંબુ હોય અહીંયા તો આ બધું અમે કરેલું ને રાણપુરમાં, અમારે આવતું હતું શું કહેવાય સરકસ, ચાઇનાનું આવતું હતું એ જમાનામાં, ચાઇનીઝ લોકો બહુ સરકસના ખેલાડી, ઇન્ડિયાના માણસો એવાનું બહુ શરીર પણ એ લોકોને એવા, અને રબ્બરની જેમ શરીર વળતા હોય, પછી કાંઈ ઘરે છે કાંઈ પૈસા તો વાપરવા મળતા ન હોય એ જમાનામાં, પછી ક્યાંથી કેવી રીતે ઘૂસી જવું એ ગોતતા હોય, એમાં લાગ મળે તો ઘૂસી પણ જઈએ, નહીતર પછી પાછા અડધી કલાક કલાક મહેનત કર્યા પછી એમ લાગે કે કંઈક દંડો પડી જાય, વારને બી કે ન ઘૂસે, બોલ પડે તો ઘૂસી જવાનું થાય. કોઈ વાર એવું કર્યું હશે પણ ખરું, બહુ યાદ સ્પષ્ટ યાદ નથી, પણ પરિણામ તો યાદ છે, એવા પરિણામ થતા હતા. તો એમ અહીંયા સત્સંગમાં ઘૂસી જવાનું નથી, મફતિયા ઘૂસી જવાનું નથી, ફી ચૂકવવાની છે. એમ આપણે પોતાના માટે વિચારવું કે આ ફી આપણે ચૂકવવાની છે. સત્સંગને પણ ઈચ્છવો અને પોતાપણું કરવું બરાબર નથી, એ બરાબર નથી થતો. સત્સંગને નિષ્ફળ થવાનું બોલ છે, અને બહુ મોટો મોટો જે બહુ લાભ થવાનો છે એ લાભથી વંચિત રહેવું પડશે. અને આ જીવે એવું જ કર્યું છે, સત્સંગ તો કર્યો છે ઘણી વાર પણ પોતાપણું મૂક્યું નથી, અને પોતાપણું મૂકવું જોઈએ એના ઉપર ધ્યાન ન હોય ત્યારે પોતાનો પ્રતિબંધ દૃઢ કરેલો હોય છે, અને એ કાંઈ ભાંડરી નહીં છે શું પરિસ્થિતિ થાય. અહીં તો પ્રશ્ન ઉઠો છે કે સ્ત્રી પુત્ર આરંભ પરિગ્રહના પ્રસંગમાંથી જો નિજ બુદ્ધિ છોડવાનો પ્રયાસ કરવામાં ન આવે, પ્રસંગ એટલે ઉદય, એમાંથી જો નિજ બુદ્ધિ છોડવાનો પ્રયાસ કરવામાં ન આવે તો સત્સંગ ફળવાનો સંભવ શી રીતે બને? કોઈ રીતે સત્સંગ ફળવાનું થાય જ નહીં એમ સમજી લેવું. બે વાતને બનવાનું નથી, પ્રતિબંધ પોતાપણાનો છોડવો નથી અને સત્સંગથી લાભ ઈચ્છવો છે, બે વાત બનવાની નથી. એટલે ખરેખર તો આપણે જે પ્રકારનો સત્સંગ ચાલે છે એ પ્રકારની અંદર રોજ એની ચર્ચા કરવી જોઈએ, કેમ કે રોજ ઉદય છે, ઘરવાળાઓ સાથે તો રોજ ઉદય છે, પોતાને બરાબર જાગૃતિ રહેવી જોઈએ કે ક્યાં ક્યાં મેં પોતાપણું કર્યું, કેવી કેવી રીતે મારા પરિણામ ખેંચાયા, અને ટાળો તરત મળશે. આ જ પ્રકારનો પરિણામ પાડોશીવાળા માટે આવે ખરો, પાડોશીવાળા તો એક જ દિવાલ કે એક જ કમ્પાઉન્ડની દિવાલ, બહુ બહુ તો કંઈ મકાનની દિવાલ, બીજી વધારે દૂર હોતા નથી પાડોશી, એને જ પાડોશી કહેવાય, એના માટે આમ થાય છે. ક્યાંના માટે જામ થાય છે, બસ તરત પકડાશે. તારું પોતાપણું છે ને પ્રતિબંધ છે, માટે જેમ થાય છે નહીતર એમ ન થાય. મારા પણ કરવું એ પાડોશી પણ રહેતું જ નથી, ત્યાં તો પાડોશી પણ રહેતું જ નથી, ચોખ્ખો પ્રતિબંધ જ છે. જે પ્રસંગમાં મહાજ્ઞાની પુરુષો સંભાળીને ચાલે છે, શું કે છે, મહાજ્ઞાની હોય, કુટુંબ પરિવાર હોય, પછી ત્યાગી ન થયા હોય, મહાજ્ઞાની હોય, શું સંભાળીને ચાલે છે, એ તો પોતે અનુભવની જ વાત લખે છે, શું પોતાના અનુભવની જ વાત લખે છે, બહુ સંભાળીને ચાલીએ છીએ. તેમાં આ જીવે તો અત્યંત અત્યંત સંભાળથી, જો કાળજીની વાત આવી, કાલે ચર્ચા થઈ હતી કાળજીની, ખૂબ દરકાર હોવી જોઈએ. તેમાં આ જીવે એટલે મુમુક્ષુ જીવે તો અત્યંત અત્યંત સંભાળથી સંક્ષેપીને ચાલવું એ વાત ન જ ભૂલવા જેવી છે, ન જ ભૂલવા જેવી છે એમ નિશ્ચય કરીને, એવા નિર્ધારપૂર્વક, એવા નિશ્ચયપૂર્વક, નિશ્ચયના બળપૂર્વક, પ્રસંગે પ્રસંગે, કાર્ય કાર્ય અને પરિણામે પરિણામે, દરેક ઉદયમાં એનો લક્ષ રાખી, તેથી મોકળું થવાય એટલે પોતાપણાથી છૂટું થવાય તેમજ કર્યા કરવું. એ શ્રી વર્ધમાન સ્વામીની છદ્મસ્ત મુનિચર્યાને દ્રષ્ટાંતે અમે કહ્યું હતું. મૌખિક ચર્ચા સત્સંગ ચાલ્યો છે ત્યારે કૃપાળુ દેવે વર્ધમાન સ્વામીની મુનિચર્યાના દ્રષ્ટાંતે આ વાત કરી હતી. પોતે એમ પોતે પ્રત્યક્ષ સત્સંગનો રેફરન્સ પત્રમાં લખ્યો છે, અમે આવું કહ્યું હતું. કેવી વાત લીધી છે કે જેમાં જ્ઞાની પુરુષો પણ સંભાળીને, મહાજ્ઞાની પુરુષો પણ સંભાળીને ચાલે છે, તેમાં આ જીવે તો અત્યંત અત્યંત સંભાળથી સંક્ષેપીને ચાલવું એટલે શું, તરીને ચાલવું. એવો રસ્તો હોય, સાંકડી કીડી હોય અને બે બાજુ બોડીના છોડવા હોય, નાના ત્રણ ચણી બોર થાય છે ને, એના ઝાડ પણ થાય છે ને એના છોડ પણ થાય છે, છોડ થાય એ ત્રણ ચાર ફૂટના થાય, બાજુમાંથી હાલે એટલે સીધો કાંટામાં ભરાઈ જાય કપડાં, આકડી કેડી હોય ને તો હંકોરીને હાલવું પડે, જરા સંક્ષેપીને હાલવું પડે. એમ કુટુંબનો માળો એવો છે, હાલતા ભરાઈ જાય, પરિણામ હાલતા પરિણામ અંદર ભરાઈ જાય. બહુ જ સંભાળીને અને સંક્ષેપીને ચાલવું એટલે બચીને ચાલવું, અંદરમાં પોતાની જાતને સંભાળવી એ વાત ન જ ભૂલવા જેવી છે, એવો નિશ્ચય કરવો, એવો નિશ્ચય કરવો. અથવા તો એનું લક્ષ્ય થાય તો ભૂલવાનો ભૂલવાનો પ્રશ્ન રહેતો નથી. એવા નિશ્ચયની જો પરિણતિ થઈ જાય અને એ લક્ષ્યમાં રહી જાય એ વિષય, તો સ્મરણ વિસ્મરણનો તબક્કો પછી નથી રહેતો, પછી સહજ દશા એ જાગૃત કરીએ, કેમ કે લક્ષ્યમાં જ છે. મારે પોતાપણું ક્યાંય થવાનો પ્રશ્ન જ ન હોઈ શકે, પોતાપણું શાનું થાય. અને એની અંદર જરા ઉપરની ભૂમિકામાં બહુ સારો પ્રયોગ હોય છે, એ પ્રયોગ એવા પ્રકારે હોય છે કે સીધો અસ્તિત્વ જીવ સંભાળી દે છે ઉપરની ભૂમિકામાં. મારી હયાતી ત્યાં નથી, પોતાપણું થવાનો પ્રશ્ન ક્યાં છે, મારા અસ્તિત્વની સમાપ્તિ મારા દ્રવ્યગુણ પર્યાયમાં છે, મારું અસ્તિત્વ ત્યાં પૂરું થઈ જાય, સમાપ્ત થઈ જાય છે, પછી હું ક્યાં છું, ક્યાં મારાથી શૂન્ય છે બધું. આમ તો અત્યારનો સંસાર તો કેવળ સ્વાર્થનો છે, કાંઈ માલ નથી, પૂછડી દબાઈ ત્યાં ફૂફાડો મારે જ. પણ એવા જમાનાની અંદર એવું હોય છે કે બહુ જ સ્નેહથી, કુટુંબ સ્નેહથી આખો સંસાર ચાલતો હોય, ત્યાં પણ આવા જાગૃત આત્માઓ છે એ ફસાતા નથી. બહુ અતિશય સ્નેહ અને પ્રેમ હોય, પણ અંતરજાગૃતિ વાળા ફસાતા નથી. ઠીક છે, આ બધો ખેલ ને આ બધું નાટક એમાં આપણે ભૂલા પડવા જેવું નથી. એવા પણ પ્રયત્ન કરનાર, પુરુષાર્થ કરનાર જીવો હોય છે. અત્યારે તો કાંઈ પ્રશ્ન નહીં, ઉપર કાળ જ જુદો છે આખો. દીક્ષામાં તો એમનું કોઈ દીક્ષા લીધા પછી પ્રસંગ એમ ઉભી જાય, પહેલા તો એમને દીક્ષા લેવાના ભાવ પહેલેથી જ હતા. પણ દીક્ષા પછી જયારે એમને વિચારો બદલ્યા અને દીક્ષા છોડી દેવાની મોટા ભાઈને વાત કરી, કારણ કે એમને એમના ગુરુએ શું કીધું કે કાલથી વરાવાનું બંધ થઈ જશે. જો આ મૂર્તિની વાત જેવી કરી થાનકવાસીના સંપ્રદાયમાં કે મૂર્તિ નથી રાખતા એ બહુ મોટી ભૂલ છે, એટલે મારામારી થશે, મારીને કાઢી મૂકશે અને કોઈ રોટલી આપશે નહીં, વરાબું બંધ થઈ જશે કાલથી. ત્યારે એમને વિચાર આવ્યો કે આપણે રોટલા માટે ક્યાં દીક્ષા લીધી છે, આપણા ઘરે તો રોટલા હતા, આપણે કાંઈ રોટલા માટે થોડી દીક્ષા લીધી, ગરીબ માણસો દીક્ષા લીધે છે એવું તો કાંઈ નથી મેં એમ કર્યું. એટલે એમને ભાઈને પૂછ્યું કે હું દીક્ષા છોડી દેવા માગું છું, તો એની અંદર તમારો શું ભાવ છે? દીક્ષા છોડી દે એટલે પછી તો વરાવા જવાનો, વરવા જવાનો સવાલ નથી, એટલે તો પછી જમવાનું ઘરે આવીને જ થાય, બીજાના ઘરે તો જવાનો પ્રશ્ન નથી. એમને ખૂબ વિશ્વાસ હતો મોટા ભાઈને, કે બહુ સમજદાર છે મારો ભાઈ, જે પગલું લે છે એ બહુ સમજીને લે છે, અને એ જે કાંઈ કરશે એ આત્મકલ્યાણ અર્થે જ કરશે. એ આત્મકલ્યાણ કરવા નીકળેલો જીવ છે. દીક્ષા લીધી તો એ આત્મકલ્યાણ અર્થે, ને દીક્ષા છોડશે તો પણ આત્મકલ્યાણ, એટલો વિશ્વાસ હતો. એટલે એ તો કાંઈ વાંધો નહીં, તારે આત્મહિત કરવું છે ને, તું તારે ખાઈ પીને અગાસીમાં બેસી જજે, ચડી દેજે ઉપર છતમાં જીવ દેજે, ઘરે બેન આત્મકલ્યાણ કરી લે, આપણે રોટલો તૂટો નથી, આવી જાય ઘરે પાછો. પણ તો પુણ્ય બહુ મોટા હતા, થોડા ટાઈમ માટે એવું થઈ ગયું કે ચાર જણા જ રહ્યા. જેવો એમણે ધડાકો કર્યો, મોપત્તિ છોડી વિકર, ત્યારે સમાજ વિરુદ્ધ થઈ ગયો, એકવાર આખો સમાજ વિરુદ્ધ થઈ ગયો. ચાર જણામાં બે વઢવાણવાળા, બે રાણપુરવાળા, ઝાલાવાડી જતા ચારે ચાર. રાણપુરવાળા પ્રેમચંદ મગનલાલ અને નાનદાસ કરશનજી, આ પ્રાણભાઈના સસરા ધનીભાઈના પિતાશ્રી, બે જણા રાણપુર હતા, બે જણા મગન તલક છે ને એકબીજા હતા. એ પુરુષોત્તમ દાસભાઈ, આપણા પુરુષોત્તમ દાસ શ્રીલાલ કામદાર, ભાનુભાઈ મરજે સેક્રેટરી થાય, અને મગનલાલ તલક છે જે ઘણા વખત ટ્રસ્ટમાં ટ્રસ્ટી કરી કર્યા. એ બે જણા વઢવાણના, અને આ બે જણા ચાર જણા જ પડખ્યા હતા. તમે જ્યાં જ્યાં છો ત્યાં જ અમે છીએ, તમારી હારે જ છે. એ વખતે નહીં, પછી કદાચ એમનો પ્રવેશ એનો હોય કે ગમે તેમ, શું પણ આ ચાર જણા હતા. એ દાસભાઈ વાત કરતા હતા, દાસભાઈ પોતે હતા ને, એટલે વાત કરતા હતા કે અમે ચાર જણા ગુરુદેવને પડખ્યા હતા. પછી તો ગુરુદેવના પુન બહુ મોટા હતા, એટલે બધા પડખે ચડવા મીંડ્યા. પણ એક વખત તો આખા સમાજ હટી ગયો હતો, વિરુદ્ધ થઈ ગયો, હટી ગયો એટલે વિરુદ્ધ જ થઈ ગયો હતો. અને વિરુદ્ધ થઈ ગયો એટલે કેવો વિરુદ્ધ થઈ ગયો હતો? ખૂન ખરાબા થાય એવો મિસ્ટર ધમકી આપ્યું કે ખૂન થઈ જશે. હા, ધર્મ જ જનુન છે, એમના લોકો રાત દિવસ સાથે રહેતા હતા, 24 કલાકનો પહેરો રાખતા હતા, કાંઈ થાય નહીં, એટલી તૈયારી હતી. સમર્પણ બહુ સારું હતું. એવું છે, ગુરુદેવની નિષ્ફળતા જુઓ, એ જ મોટા ભાઈના પત્ની એટલે એમના ભાભી ગંગાબેન, તો પછી ગુરુદેવ જ્યાં હોય ત્યાં, ગુરુદેવ તો પ્રભાવી પુરુષ હતા, એમના ઉપદેશમાં તો કાંઈ એમને અશ્રદ્ધાનો સવાલ નહોતો, એટલે એ સંગઠ વસી ગયા. એવી વિચિત્ર પરિસ્થિતિમાં રહેતા હતા, છતાં ગુરુદેવે કોઈ દિવસ કોઈને ઈશારો નથી કર્યો કે તમે એનું ધ્યાન રાખો. કુદરતે અમારે માથે 1.5 વર્ષ વહીવટ કરવાનો આવ્યો ત્યારે પહેલું ધ્યાન અમારું એના ઉપર ગયું. ગુરુદેવના ભાભી અહીંયા રહીએ છે, જરાક આપણે ખબર તો કાઢીએ. માજી પાસે ગયા તો વૃદ્ધાવસ્થામાં માજીના કોઈ ઠેકાણા નહોતા, ઘરમાં રાત રસીલું કોઈ ઠેકાણા નહોતા. હું તો પૂછી પૂછીને એનું બધું હરખું કર્યો, ને છાસવારે એમને સંભાળ લેવા જતા. અમે આજા માંદા બીજું થઈ ગયું, એમાં એક વાર ફ્રેક્ચર થઈ ગયું અને ભાવનગર દાખલ કર્યા એમને. પછી અહીંયા બધાને સૂચના આપી દીધી કે આ ગુરુદેવના ભાભી છે, ગુરુદેવ કાંઈ કહેતા નથી, કોઈ દિવસ તો કોઈને કીધું નથી, અને બહુ ખરાબ હાલતમાં સંગઠમાં રહ્યા છે. અને એ તો એક સમાજને એને ભક્તોને એક ખામી કહેવાય બહુ મોટી, ધ્યાન જવું જ જોઈએ. અને પછી અહીંયા એમની બહુ સારી સેવા કરી, આપણા મંડળના સભ્યોએ ઘણી સારી સેવા કરી, બહુ સારી સંભાળ લીધી ત્યાં. પણ આપણો જે મુદ્દો છે એ પ્રતિબંધનો છે, કે જે ભાઈએ એમને આટલો સપોર્ટ કર્યો હતો એમને ભાભી તરીકેનો પ્રતિબંધ નહોતો. કોઈ દિવસ કોઈ સીધું કે આડકતરું કોઈને ખબર જ ન પડે કે એમના ભાભી અહીંયા રહીએ છે. એટલે સાચી વાત હોય છે, એવી રીતે રહ્યા છે કે એમના ભાભી અહીંયા રહીએ છે એ જ કોઈને ખબર ન પડે સમાજમાં. એવી રીતે ગુરુદેવ રહ્યા છે, ધ્યાન ગયું કુદરતી, પછી આપણે સંભાળ પૂરતી લીધી છે. રિપેરિંગ ઘરનાથી માંડીને બધું આપણે ઘરમાં જેમ આપણા ઘરે જેટલી આપણે સેવા આપીએ એથી 1% વધારે ઓછી ને એવી રીતે પછી સંભાળ આપણે લીધેલી. પણ ગુરુદેવના પ્રતિબંધ એક બહુ દ્રષ્ટાંત, જીવતો જાગતો દ્રષ્ટાંત ગુરુદેવનો આપણને જોવા મળે. એવી વાત હતી કે પ્રતિબંધનો અભાવ શું ચીજ કહેવાય, તો તમે ગુરુદેવને જોઈ લ્યો એવો પ્રકાર હતો. એવું થવું પડે, એવું થવામાં લાભ છે, એવું થવામાં લાભ છે. પ્રતિબંધમાં તો બહુ મોટું છે, અધોગતિનું જ સીધું કારણ છે, બીજું કાંઈ નથી. ભલે આપણને ગમે એટલું મીઠું લાગે, પણ અધોગતિ સિવાયનું બીજું કોઈ ફળ નથી. અને એ ભયંકરતા લક્ષ્યમાંથી ખસવી ન જોઈએ, તો જ પ્રતિબંધ છૂટે, નહીં તો છૂટે નહીં. તે દિવસ બહુ જ ગાઢ થઈ ગયું છે, પ્રેરણા ફિલિંગ બહુ ગાઢ થઈ ગયેલી છે, થોડે છૂટકો છે.